સહજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 24/11/2014. વચનામૃત ગઢડા પ્રથમ 64. શરીરનું સ્વામી સેવક ભાવનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના ફાગણવદી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો, ને મસ્તકે હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું, ને તુલસીની નવી કંઠી કંઠને વિશે પહેરી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, પુરુષોત્તમ એવા જે ભગવાન, તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે, ને તે આત્મા અને અક્ષરને વિશે કાંઈ હેય ઉપાધિ નથી, અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા અને અક્ષર પણ માયા થકી પર છે. એવા જે આત્મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે ને વિકારવાન છે, અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે, માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે. તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર જે આત્મા ને અક્ષર તેને વિશે અત્યંત વિલક્ષણપણું જોઈએ તે કહો, કેમ વિલક્ષણપણું છે? પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એનો ઉત્તર કરીએ છે. આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા ને અક્ષર તેને વિશે વ્યાપક છે, ને એ બે તો વ્યાપ્ય છે, અને ભગવાન જે તે સ્વતંત્ર છે, ને આત્મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે, અને ભગવાન જે તે અતિ સમર્થ છે, ને આત્મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેના શરીરી છે, અને એ બે જે તે ભગવાનનું શરીર છે, અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે, અને એવા જે એ ભગવાન તે જે તે વ્યાપક છે, ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા, અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દ્રશ્ય એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે, અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિશે કયા હોય ત્યારે તે પુરુષોત્તમને દ્રશ્યરૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય, અને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કયા હોય છે, અને વસ્તુતા એ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે અને સદા મૂર્તિમાન છે, ને પ્રાકૃત આકારે રહિત છે, અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય એ બેના દ્રષ્ટા છે, અને એ આત્મા અને અક્ષર એ સર્વેના પ્રેરક છે, ને સ્વતંત્ર છે, ને નિયંતા છે, ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે, ને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે, તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે છે તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, અને અનંત ઐશ્વર્યને પામે છે, અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિશે વર્તે છે, અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નિસરતો નથી, અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી. અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે, પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિ દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 64મું જે તે થયું.
વચનામૃત ગઢડા પ્રથમ 65 જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિ ને ઈચ્છાશક્તિનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ફાગણવદી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની ઉસરીએ ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજ કથા કરાવતા હતા. તે સમયે મોટા મોટા પરમહંસને પોતાને સમીપે બોલાવ્યા. પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. કેમ જે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે જેને જેવી બુદ્ધિ હોય તે જાણ્યામાં આવે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે આકાશની ઉત્પત્તિ અને લય તે કયે પ્રકારે છે? ત્યારે પરમાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા જન્મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્દ્રિયોના છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતું જાય તેમ તેમ તે છિદ્રની વૃદ્ધિ થતી જાય અને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય. અને જ્યારે એ વૃદ્ધ અવસ્થાને પામે ત્યારે એના ઇન્દ્રિયોના છિદ્ર તે સંકોચને પામતા જાય અને તેમાં આકાશ પણ લય થતો જણાય. તેમ જ્યારે વિરાટ તે ઉપજે ત્યારે તેને અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય અને જ્યારે એ વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય. અને એમ આકાશની ઉત્પત્તિ અને લય છે. પણ જે આકાશ સર્વેનો આધાર છે તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે. એની ઉત્પત્તિ ને લય તે કહેવાય નહીં. અને વળી સમાધિએ કરીને પણ આકાશની ઉત્પત્તિ ને લય છે તેની રીતને તો જે સમાધિવાળા છે તે જાણે છે. પછી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, સુષ્મણા નાડી તે દેહને માયલીકોર કેમ રહી છે અને દેહથી બહાર કેમ રહી છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે. તે પિંડમાં અલ્પ છે ને બ્રહ્માંડમાં મહત્ત છે. અને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે. અને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાડીઓ છે. અને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષીને વિશે જળ છે. અને જેમ ત્યાં ચંદ્ર સૂર્ય છે તેમ પિંડમાં ઈડા પિંગલા નાડીને વિશે ચંદ્ર સૂર્ય છે. ઇત્યાદિ સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે. અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે. તે જીવહાના અંતને પામે ત્યારે વરુણદેવને પમાય છે અને વાક ઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે છે અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પામે છે અને શિશ્નના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે અને હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને પામે છે. અને તેમજ હૃદયને વિશે રહી જે સુષુમણા નાડી તેનું અંત જે બ્રહ્મરંધ્ર તેને જ્યારે પામે ત્યારે શિશુમાર ચક્રને વિશે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે. ત્યારે બ્રહ્મરંધ્રથી લઈ પ્રકૃતિ પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે તેને દેખે છે. તે તેજના માર્ગને સુષુમણા કહીએ. એવી રીતે સુષુમણા નાડી પિંડમાં ને બ્રહ્માંડમાં રહી છે. પછી વળી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે કે સ્વપ્નનો લય છે કે સુષુપ્તિનો લય છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જાગ્રત અવસ્થાને વિશે સ્નેહે કરીને ભગવાનની મૂર્તિને વિશે લક્ષ્ય થાય છે ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે અને પછી સ્વપ્નનો ને સુષુપ્તિનો લય થાય છે, અને જ્યારે મને કરીને ચિંતવન કરતી કરતે સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય થાય છે ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય અને પછી જાગ્રતનો ને સુષુપ્તિનો લય થાય છે, અને જ્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરતી કરતે ઉપશમપણે કરીને લક્ષ્ય થાય છે ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે અને પછી જાગ્રતનો ને સ્વપ્નનો લય થાય છે, એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. પછી વળી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, ભગવાનને વિશે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને ઇચ્છાશક્તિ છે તે કેમ સમજવી? ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા, જે એનો ઉત્તર તો તમને પણ નહીં આવડતો હોય, એમ કહીને પોતે ઉત્તર કરવા લાગ્યા, જે આ જીવ જ્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય અને ત્યારે જે કર્મ કરે તે કર્મનું ફળ તે જાગ્રત અવસ્થા છે, અને આ જીવ જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તે અને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા છે, અને જ્યારે આ જીવ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય અને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુષુપ્તિ અવસ્થા છે, અને તે સુષુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે ત્યારે જેવી પાણાની શીલા હોય તે જેવો જડ થઈ જાય છે અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી, જે હું પંડિત છું કે મૂર્ખ છું, કે આ કામ કર્યું છે કે આ કામ કરવું છે, કે આ મારી જાતિ છે કે આવો મારો વર્ણ છે, કે આવો મારો આશ્રમ છે, કે આ મારું નામ છે, કે આ મારું રૂપ છે, કે હું દેવ છું કે મનુષ્ય છું, કે બાળક છું કે વૃદ્ધ છું, કે ધર્મિષ્ઠ છું કે પાપિષ્ઠ છું, ઇત્યાદિ કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી, અને એવી રીતનો જ્યારે આ જીવ થઈ જાય છે ત્યારે જે ભગવાન છે તે એને જ્ઞાન શક્તિએ કરીને સુષુપ્તિમાંથી જગાડીને એને એની સર્વે ક્રિયાનું જ્ઞાન આપે છે, તેને જ્ઞાન શક્તિ કહીએ, અને એ જીવ જે જે ક્રિયાને વિશે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશક્તિ કહીએ, અને એ જીવ જે જે કોઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઈચ્છાશક્તિને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે તેને ઈચ્છાશક્તિ કહીએ, અને એ જીવને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા ભોગવાય છે, તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવાતી, એ તો એને કર્મના ફળ પ્રદાતા જે પરમેશ્વર તે જીવને જ્યારે કર્મ ફળને ભોગવાવે છે ત્યારે ભોગવે છે, કેમ જે આ જીવ જ્યારે જાગ્રત અવસ્થાના ફળને ભોગવતો હોય અને ત્યારે એ ઈચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે તો એની વતે સ્વપ્નમાં જવાય નહીં, શા માટે જે ફળ પ્રદાતા જે પરમેશ્વર તે એની વૃત્તિઓને રૂંધી રાખે છે અને સ્વપ્નમાંથી જાગ્રતમાં આવવાને ઈચ્છે તો જાગ્રતમાં અવાય નહીં અને સુષુપ્તિમાં પણ જવાય નહીં, અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં તથા જાગ્રતમાં અવાય નહીં, એ તો જ્યારે જે કર્મના ફળના ભોગવાવનારા પરમેશ્વર છે તેને જે અવસ્થાના કર્મફળને ભોગવાવે તેને જ ભોગવી શકે છે, પણ એ જીવ પોતાની ઈચ્છાએ કરીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી, એવી રીતે ભગવાનને વિશે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિ તે રહી છે, એમ શ્રીજી મહારાજે કૃપા કરીને ઉત્તર કર્યો. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 65મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 3 સર્વોપરિ નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 32 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે ભજન કરતા કરતા ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે, ને અંતરમાં ટાઢું જોઈને મોટા સાધુ રાજી થાય, ને જેની ઉપર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખ્યો થઈ જાય, ને જેનું અંતર ધકતું હોય તેને દેખીને શું રાજી થાય? ત્યારે કહ્યું, જે ભગવાન ને સાધુ તો બહુ રાજી થયા. ત્યારે સ્વામી બોલ્યા, જે જો મહારાજ રાજી ન થયા હોય તો આવો જોગ ક્યાંથી થાય, તે મહારાજે પોતે કહ્યું છે, જે મારો રાજીપો થાય તેને બુદ્ધિયોગ આપું છું, કા રૂડા સાધુનો સંગ આપું છું, તે બુદ્ધિયોગ તે શું, તો બુદ્ધિને વિશે એવું જ્ઞાન જે ભગવાન રાજી થાય. ત્યારે પૂછ્યું, જે ભગવાન નિરંતર રાજી કેમ રહે? પછી સ્વામી બોલ્યા, જે ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તેને ભગવાનની આજ્ઞા લોપવી નહીં, અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઈચ્છવું નહીં, અને ખરેખરા ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખવો, તો તેની ઉપર ભગવાનને મોટા સાધુ નિરંતર રાજી રહે એમાં કાંઈ સંશય નથી. વાત 33મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સત્સંગમાં એમ વાત થાય છે, જે જીવ બ્રહ્મરૂપ થઈ જાય. ત્યારે પૂછ્યું, જે સત્સંગમાં વાત તો થાય છે તો જીવ બ્રહ્મરૂપ કેમ થતો નથી? પછી સ્વામી બોલ્યા, જે હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી, અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો તેનો વિશ્વાસ ન આવે. ત્યારે વળી પૂછ્યું, જે હેતે કરીને જીવ બાંધ્યો હોય તેનો વિશ્વાસ કેમ ન આવે? ત્યારે સ્વામી બોલ્યા, જે આ જલે ભક્તે મારા સાથે જીવ ઘણો બાંધ્યો છે પણ મારો વિશ્વાસ ન આવે. એમ કહીને વળી બોલ્યા, જે વિશ્વાસ તો હોય તો પણ નિષ્કપટપણે વર્તાય નહીં, ને નિષ્કપટપણે વર્તે તો જીવ ભ્રમરૂપ થયા વિના રહે નહીં, એ સિદ્ધાંત વાત છે. વાત 34મી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે એક દિવસ સ્વામી નાના નાના સાધુ પાળા અને બ્રહ્મચારી સામુ જોઈને બોલ્યા,
દેશ દેશાંતર બોધ ફિર્યા મનુષ્ય કા બોત સુકાણ, જાકુ દેખે છાતી ઠરે વાકા પડ્યા દુકા.
એમ કહીને બોલ્યા, જે મહારાજને જોઈને સમાધિ થઈ જાય ને જીવ સુખ્યો થઈ જાય છે, તેમ નિરંજનાનંદ સ્વામીને દર્શને કરીને સમાધિ જેવું સુખ વર્ત્યા કરે એવાના દુકાળ છે. ત્યારે પૂછ્યું, જે જેને દર્શને કરીને છાતી ઠરે છે એવો એમાં સો ગુણ હોય છે, જે આગલાને જોઈને પોતાની છાતીમાં ઠરે? ત્યારે સ્વામી બોલ્યા, જે જેની સામુ જોઈએ ને વૃત્તિ પાછી વળી આવે ત્યારે છાતી ઠરે છે, ને જેની સામુ જોઈએ ને વૃત્તિ ચડાઈમાન થાય તો તેને દેખીને છાતી ઠરે નહીં. ત્યારે પૂછ્યું, જેને દેખીને આગલાની છાતી ઠરે છે એવા ગુણ આવ્યાનું શું કારણ છે? પછી સ્વામી બોલ્યા, જે એવા ગુણ તો ન જ આવે, તે ગમે તો ભેળો રહે કે સેવા કરે ને ગમે તો કહે તેમ કરે તો પણ મોટાના ગુણ તો આવે જ નહીં. ત્યારે વળી હાથ જોડીને પૂછ્યું, જે હે મહારાજ, શું ઉપાય કરે ત્યારે એવા ગુણ આવે? ને વચનામૃતમાં તો બહુ ઠેકાણે કહ્યું છે, જે સત્પુરુષના ગુણ તો મુમુક્ષુમાં આવે છે. ત્યારે સ્વામી બોલ્યા, જે સત્પુરુષના ગુણ તો આવે જો એવાને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે અને એવા છે તેની સાથે કોઈ પ્રકારે અંતરાય રાખે નહીં, તો સત્પુરુષના ગુણ તે મુમુક્ષુમાં આવે છે પણ તે વિના તો આવે જ નહીં. વાત 35મી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે મહારાજ એમ કહેતા, જે બીજા તો અભાગ્યા પણ જાદવ તો નિરંતર અભાગ્ય, એમ કહીને બોલ્યા, જે જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેને જેમ છે તેમ ન જાણે તો નિરંતર અભાગ્યા છે. કેમ જે છોતેરાનો મેઘ વરસ્યો ને ઉઠે મેહે કાળ પડ્યો ને ગંગામાં નહાયો અને માથું કોરું રાખ્યું અને એમ જાણ્યા વિના આ સત્સંગમાં રહ્યા છે, એ તો જેમ છોકરા વાછડા રહ્યા છે એમ રહ્યા છે, પણ જેવા છે તેવા જાણી શકતા નથી. અને સત્સંગનો મહિમા તો બહુ મોટો છે. તે મહારાજ કહેતા કે આ સત્સંગ તો બ્રહ્મરૂપ ને મહાવિષ્ણુરૂપ છે, એમ કહીને બોલ્યા,
धन्य धन्य सो जन सोधी सत्संगति आयो, तीर्थ व्रत जप जोग सबन को फल सो पायो। कियो वचन में वास भयो ते ही विदह वासा, हरि हरि जन रस रूप रहत तहां प्रकट प्रकाशा। जही मन वचन पर वेद कहे ते ही सुख में संतत रहे, मुकुंद सो सत्संग को महिमा को मुख से कहे।
एवो सत्संग नो महिमा कयो छे। वाच 36मी। स्वामीनारायण रे स्वामी ए बात करीजे। एक दिवस स्वामी सूता था ते बैठा थई ने प्रश्न पूछू, जे सारा मां सारू ते शू छे ने भूंडा मां भूंडू ते शू छे। त्यारे कोई बोल्या नहीं, त्यारे स्वामी बोल्या, जे सारा मां सारू तो आ भगवान ने आ साधु नो संबंध थयो छे, तेथी काई सारू नथी ने तेथी काई सारू समझवानू नथी। ने भूंडा मां भूंडू ते शू छे तो आ साधु ने विषे मनुष्य भाव आवे छे, तेथी बीजू काई भूंडू नथी। अने ते मनुष्य भाव ते सेणे करीने आवे छे तो लोक भोग देह ने चौथो पक्षपात तेणे करीने मनुष्य भाव आवे छे। तेमा जेवू पक्षपाते करीने जीवनू भूंडू थाय छे तेवू तो पंच विषये करीने पण नथी थतुं। ते पक्षे करीने तो गोपाणानंद स्वामी ने माथे पाणा नाख्या ने जोड़ी मां देवता नाख्यो ने देवताना काढनारा अहीं बैठा छे, एम कहीने वळी बोल्या, जेवो संस्कार तो अमारे माथे घणो थयो छे ते मुख थकी कहेवाय नहीं, ने एवा अवळा पक्षे करीने मोटा साधुना अवगुण लीधा छे। तेणे करीने तो भूतनी योनीने पाम्या छे, अने वळी कोई हसे ते पण पामशे, ने ते पापे करीने खावी विष्ठा ने पीवी लघुशंका ने एवा दुखने भोगवे छे, पण सुख तो क्यांय थाय नहीं। વાત 37મી। સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે। એક દિવસ સ્વામીએ અડધી રાત્રિએ ઉઠીને એમ વાત કરી, જે કેટલાક એમ જાણે છે જે સ્વામી અમારી કોર છે, ને કેટલાક એમ જાણે છે કે સ્વામી અમારી કોર છે, પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદગુરુ પણ જાણી શક્યા નથી, તો આજ તમે શું જાણશો? ત્યારે પૂછ્યું, જે બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે? ત્યારે સ્વામી બોલ્યા, જે શું ધૂળ જાણે, અને જે પતંગીઓ હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે? નથી જાણતો, તે મોટાનો અભિપ્રાય તો જણાય જ નહીં, એ સિદ્ધાંત વાત છે। વાત 38મી। સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે। મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો, અને પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવું, સત્સંગ કરાવવો, મંદિર કરવા ને ભણાવવા ઇત્યાદિ અનેક પ્રકારે રાજીપો હતો, અને વર્તમાન કાળે ભગવાનનો શેમાં રાજીપો છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કયું છે તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું, વચનામૃત 45:7, ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું, ને ભગવાનની આજ્ઞા પાળવી, ને રૂડા સાધુનો સંગ રાખવો, તો તેની ઉપર મહારાજ રાજી રાજી ને રાજી જ છે, એમ કહીને મસ્તક ઉપર કળાઈ મૂકીને તકિયા ઉપર ઢળી ગયા, અને વળી એમ બોલ્યા, જે બીજું અધિક કાંઈ સમજવાનું નથી, ને એટલું જ સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા, ને આ સાધુને અક્ષર જાણવા, ને આ બધાય અક્ષર છે, અને મોલ્યા મૂળ અક્ષર છે, તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે, એ બે વાત પ્રથમના 71ના વચનામૃતમાં કહી છે, ને એ બે વાતને તો નથી સમજ્યો, ને તે વિના
પિંગળ પુરાણ શીખ્યો, ગાતા વાતા શીખ્યો, શીખ્યો સર્વે સુર મે, એક રામ નામ બોલવો ન શીખ્યો, તો શીખ્યો સર્વે ગયો ધૂર મે।
એ વાત અમદાવાદના સાધુની આગળ કહી ને ગાદી ઉપર હાથ નાખ્યો। વાત 39મી। સ્વામિનારાયણ રે સ્વામી વાત કરીજે.
આગ લગી ચૌ ઔર વિદ્યા કિયતી ભારી, અધોર્ધરુ મધ્ય દિશો દિશ ભુજા પ્રસારી. વિષય ભોગ વિલાસ કર્મિકો કર્મ દ્રઢાયો, કવિ ગુનિ પંડિત જાનતા હિ લે તહા ડુબાયો. તેહિ વાક જાળ ડારી વિકટ નર નારી, આભૃત કિયે મુકુંદ મદ મચ્છર લગ્યો યુ માયા વશ કર લિયે.
ત્યારે રૂપશંકરે કહ્યું, જે મોરે તો હું એમ જાણતો જે અવિદ્યા બીજે ઠેકાણેથી અહીં આવે છે, ને હવે તો એમ જણાનું જે અવિદ્યા અહીં જ રહી છે. ત્યારે સ્વામી બોલ્યા, જે અવિદ્યાનું જન્મ જ અહીં છે અને બીજે ઠેકાણે તો અવિદ્યાનું સાસરું છે. તે જ્યાં 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 ત્યાં જઈને અવિદ્યાને પોતાનું રૂપ ઉગાડું કરવું છે, અને અમારે પણ અમારું સ્વરૂપ ઉગાડું કરવું છે. અને બીજાના મનમાં તો એમ છે, જે જૂનાગઢનું તો સ્વામી નહીં હોય ત્યારે પડી ભાંગશે, પણ મહારાજની ને મોટા સાધુની દ્રષ્ટિ છે તો સર્વોપરી કરવું છે. ને વીજળીનો જબકારો દેખીને ગધેડીએ પાટું નાખવા માંડી, તેણે કરીને વીજળી આળસવાની છે નહીં, ને પાટું નાખી નાખીને પગ તો ભાંગી જશે, તેમ અવિદ્યાએ કરીને પોતાના જીવનું ભૂંડું કરશે. ને મહારાજનું ને મોટા સાધુનું કર્તવ્ય હશે તે તો ખોટું નહીં જ થાય.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. પ્રકરણ 7. નિર્દોષ બુદ્ધિ દિવ્ય ભાવ. શ્રીહરિએ માતાને ઉપદેશ દેતા કહ્યું, ભગવાન મનુષ્ય નાટ્ય ધારીને મનુષ્ય રૂપે વર્તે છે, છતાં તેમની બધી ક્રિયા મોક્ષકારી છે એમ માની લવ માત્ર દોષ ગ્રહણ કરે નહીં. ફાવે તેટલું દુઃખ આવે તો પણ ભક્ત હોય તેને ભગવાનનો દ્રઢ વિશ્વાસ હોય છે. શ્રીહરિએ ઉત્તમ ભક્તની ઓળખ આપતા ગોંડલના નૃપને કહ્યું, અમારા ઉત્તમ ભક્ત છે તે અમને સૌથી ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૂર્ણકામ જાણે છે, અને અમારા ચરિત્રમાં ક્યારેય પ્રાકૃત બુદ્ધિ કરતા નથી. અમારા સર્વ ચરિત્રને અલૌકિક દિવ્ય અને મોક્ષદાયી માનીને તેનું ગાન કરે છે. વળી જેને જેને અમારો સંબંધ થયો છે તે સર્વેને પણ દિવ્ય કરીને માને છે. ઉત્તમ ભક્ત અમારા વચનને લેશ માત્ર લોપતા નથી, અમને અંતર્યામી જાણી છળ કપટ તજીને ભજે છે. શ્રીહરિ ગોંડલના રાજા હઠીસિંહને કહે, અમારા સ્વરૂપનું અનંત જીવોને દિવ્ય જ્ઞાન આપવા અમે ચાર ધામમાં ફર્યા, અને દિવ્ય જ્ઞાન કરાવી અમારા દિવ્ય અક્ષરધામમાં તેમને પહોંચાડ્યા. મોક્ષભાગી જન અમને અતિ પ્રિય છે, અમે કોઈને આધીન થતા નથી. જેમ જેની શ્રદ્ધા વધે તેમ તેને આધીન થઈએ છીએ. જ્યાં સુધી માયાનું બંધન છે ત્યાં સુધી જીવ બ્રહ્મરૂપ થતો નથી. બ્રહ્મરૂપ થયા વિના જન્મ વૃથા ખોવે છે. જીવોને બ્રહ્મરૂપ કરવા જ અમે અવતાર ધારણ કર્યો છે, અને અનંતનો ઉદ્ધાર કરવા સાધુ રૂપે અમે વિચારીએ છીએ. જે જે અવતાર થયા છે તેણે પણ મારા સાધુને બહુ કરીને માન્યા છે. મારા દિવ્ય અક્ષરધામમાં અનંત કોટી મુક્ત વસે છે, અનંત ધામો છે, તેના સુખ અનંત છે. એ બધા સુખો કરતા સંત પદ શ્રેષ્ઠ છે. અમે સંતની પાસે દીન થઈ જઈએ છીએ, કારણ કે સાધુની પદવીથી ઊંચી કોઈ પદવી નથી. સારમાં સાર સાધુની પદવી છે, અમને એ પદવી ગમે છે. બીજા પદમાં અમે અરુચિ રાખીએ છીએ. જેને બીજા લોકની અરુચિ થાય છે તેને મારી રુચિ થાય છે. મારામાં રુચિ થઈ તેનો હું ક્યારેય ત્યાગ કરતો નથી. હું અખંડ સંતની પાસે રહું છું. એ સંતને મારા સિવાય મનમાં બીજી કોઈ આશા નથી. તેના ગુણનો કોઈ પાર લઈ શકે તેમ નથી. એવા સંતને પરમ એકાંતિક સંત કહે છે. એ સંતથી પર કોઈ નથી. સૌને પરમ પદ પમાડવા આજે હું સાધુ રૂપે થયો છું. મારા શરણે આવ્યા છે તે અનંત જીવોને બ્રહ્મરૂપ કર્યા છે અને હજુ પણ માયાનું બંધન તોડીને અનંતને બ્રહ્મરૂપ કરવા છે. અમે ભક્તો માટે દેશો દેશ મહા ઉત્સવ કરીએ છીએ, સંતો ભક્તોને ભેળા કરીએ છીએ. તે સૌનું કોઈ દર્શન કરે એ પણ બ્રહ્મરૂપ થાય એવો અમારો સંકલ્પ છે. અમારો સંકલ્પ સત્ય હોય છે, બીજું બધું અસત્ય થઈ જાય. અમારા સંકલ્પ પાસે કાળનું જોર ચાલતું નથી, કાળ પણ થરથર ધ્રુજતો રહે છે. દિવ્ય જ્ઞાન દેન જીવ અનંતા, ચાર ધામ મેં ફિરત વિચરંતા. દિવ્ય હિ મેરો જ્ઞાન કરાઈ, દિવ્ય ધામ મેં પહોંચાય તાઈ. મોક્ષ ભાગી તેહી જન હમારા, તેહી લગત હમકુ બહુ પ્યારા. કોઈ કે ન હોવત હમ આધીના, શ્રદ્ધા જ્યું જ્યું વૃદ્ધિ હોય તેહા. માયા કો બંધન જબ હિ લગ, જીવ બ્રહ્મરૂપ ન હોત, બ્રહ્મરૂપ હિ હોય બિન વૃથા જન્મ સબ ખોત. બ્રહ્મરૂપ જીય કરન હિત, મે ધારે અવતાર, સાધુ રૂપ ધરી ફિરત હે કરન અનંત ઉદ્ધાર. જો જો અવતાર હોત હે મેરા, માનત સો સાધુ કુ ઘનેરા. મેરો દિવ્ય હે અક્ષર ધામા, અપાર પાર્ષદ રહત સો ઠામા. તેહી સબ સુખ સે સંત પદ ભારી, સો પદ અબ હી રહે મે ધારી. સબસે રુચિ મોય સંત કી માઈ, સંત કી આગે દિન હોઈ જાઈ. સંત કે પદ સમ પદ ન કોઈ, સાર મે સાર જોઈ કહે સોઈ. સંત પદ મે હોત જબ રુચિ, ઓર પદ કી હોવત અરુચિ. અરુચિ હોત તબ રુચિ હોત મોરી, રુચિ જોઈ તેહી દિયું ન છોરી. અખંડ રહત મે સંત કી પાસા, મો બિન જેહી નહી મન આસા. મો બિન આસ નહી જો સંતા, તિનકે ગુણ કો લહેઉ અંતા. પરમ એકાંતિક સંત કહાઈ, ઇનસે પરન કોઉ રહાઈ. સો પરમ પદ દે નહી કાજા, અબ મે ભયો હું સંત હી આજા. બ્રહ્મ રૂપ અનંત હી કિન શરણ ભય મોર, અબ હી કરન કુ અનંત હે માયા બંધન તોર. બ્રહ્મ રૂપ હી કરન હિત, મેરો લહી ચરિત. દેશ દેશ ઉચ્છવ કરત મહા, હરિજન કે હિત. સંત હરિજન સોય, તિનકો કરે દર્શ કોઉ. તેહી બ્રહ્મરૂપ હોય એસો સંકલ્પ કિન મોઈ. સંકલ્પ સત્ય હોત મોર, ઓર અસત હોઈ જાત સબે. કાલ કો ચલે ન જોર, થર થર ધ્રુજત રહત હે.
પ્રગટ ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજ ની જય.
તારીખ 25/12/78. આત્મબુદ્ધિ અને પ્રીતિ, ગોપી ભાવનો પ્રલય, આશીષ વર્ષા પરમ પૂજ્ય સ્વામીશ્રી.
માયા બે રીતે ખસે. એક ખસે એના સંકલ્પથી, કરુણા કરે, અને એક ખસે એના જ્ઞાનથી. જ્ઞાન એટલે સુહૃદભાવ, નિર્દોષ બુદ્ધિ. ધામના મહારાજ પૃથ્વી પર એના સમાજ સાથે એવા ને એવા છે, એવા ભાવમાં અખંડ રહીને વર્તવું, એનું નામ જ્ઞાન કહેવાય, સમજણ કહેવાય. આ કક્ષાની આપણને કદાચ સૂજ ના આવે તો એ દયા વરસાવી દે. 4-5 વર્ષના એ સત્સંગના ફળ સ્વરૂપે કરોડો વર્ષના ચક્રાવાની પૂર્ણાવતી થઈ ગઈ. અમે એને ખૂબ દયા માનીએ. લિમિટ બહારની દયા કહેવાય. ગોજારા કુવામાંથી બહાર નીકળી ગયા. આંધળી ચાકરેના એ વિચિત્ર જીવનમાંથી બહાર નીકળી ગયા. આનંદ સભરની એક જીવનની પ્રણાલિકામાં પસાર થઈ ગયા. છેલ્લા જન્મની પૂર્ણાવતી એટલે છેલ્લા શબ્દે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ સુરેન્દ્ર બને લઈ ગયા. એક મોટો ફાયદો આ છે. પ્રશ્ન બીજો તરત જ તમને ઉભો થાય, 10 વર્ષ કેમ નહીં રાખ્યા હોય? દરેકને થાય, ન થાય? મહારાજે લઈ જવાની ઉતાર કરી કેમ? એના 2-3 સોલિડ કારણ છે. એ અને પ્રભુ બેની વચ્ચે ના જે ગાળે એ ખ્યાલ કોઈને આવે નહી. પ્રભુ નવરાત નથી, જે પ્રભુ એ સત્સંગ ને અર્થે જન્મ આપ્યો હોય, જે પ્રભુ પોતાની ભક્તિ કરાવવા માટે જ પૃથ્વી પર લાવતા હોય, એ પ્રભુ ઉતાર કરે શકે નથી. પણ એનું કોઈક એવું છૂપું ગુહ્યતમ કારણ છે જેથી પ્રભુ એને સહજ રમતા રમતા લઈ લીધા. એ વસ્તુ પ્રભુના ઘરની આગવી રહી, પણ આપણે આટલું પાકું કરવાનું. ભલે આપણને ત્રણ વસ્તુ આપી જાય છે, સરળતા, સમર્પણ, ખાનદાની, એ ત્રણ વસ્તુને આપણે ગુંધ્યા કરીએ છીએ કોઈ પણ સંજોગોમાં. ગુંધી છેલ્લે બહુ થઈ ગયું. હું એવું માનું છું કે મુક્તોના ગુનાનો વાત ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. સાધન શું કરે, દરેકનું જેટલું સારું હોય એટલું લઈ લેવું. ડેરી નિમિત્તની પારાયણ બેસાડી એની પાછળની ત્રણ ભાવના છે. એના જેવા ગુણ આવે એટલામાં, એક એની નિમિત્તે ગુનાનો વાત ગવાય એને પહોંચે, બે એના અર્થે થોડું ઘણું થાય એને પહોંચે, ત્રણ જેના ફળ સ્વરૂપે પ્રભુ અને એનો સંબંધ ઉત્તરોત્તર વધતો જાય. કૃષ્ણને સંબંધ નહોતો, ના સંબંધ તો હતો જ, પણ એના સુખમાં વધારો થાય. ત્રયોદશી ઉજવવાની પાછળની ભાવના એટલી એકાંતિક ધર્મના પુરુષો માટે, કે પ્રભુ સાથેના સુખનો એનો વધારો થાય. પ્રભુનું સુખ એવું છે કે કરોડો વર્ષથી અનંત મુક્તો લીધા જ કરે, છતાંય પણ એના સુખમાં લવલેશ ઓછું થયું નથી. એ સહજાન એને બધું જ પોતાની પાસે રાખ્યું છે. એ પ્રભુની રસગન મૂર્તિ કેવી હશે? પણ આજે આપણે સંકલ્પ એટલા માટે કરવો છે કે એનો અને પ્રભુનો સંબંધ પ્રભુએ અતૂટ કરાયો, એને કરાયો છે એમના સુખ શાંતિ ને આનંદમાં મહારાજ ઉત્તરોત્તર વધારો કરે. એક આંતીના આખાય કુટુંબિક જીવનમાં એ પ્રભુતાના પાંગરણ અખંડ, પ્રભુતાની પરિમલતા અખંડ, પ્રભુતાની સુવાસ અખંડ, એની મોટી વિશેષતા છે. બાપ દીકરાને પોતાની વાલી વસ્તુ જ આપી શકે, બીજું એ કશું જ ના આપી શકે. અને બાપની વાલી વસ્તુ એ છે ભગવાનનો સંબંધ. મોટા પુરુષને મોટા પુરુષ ક્યારે ઉદાસ થાય? એક જ રીતે ઉદાસ થાય, જયારે જીવનો એનો સંબંધ તૂટવાનો હોય ત્યારે એમ થાય કે આ બચારો જીવ રખડ્યા જ કરે છે. ક્યારે એને સુખ શાંતિ ને આનંદ મળશે? ક્યારે એનો સંબંધ દ્રઢ થશે? એને 24 કલાક એક જ વિચાર થાય, બીજો એને વિચાર કોઈ સંજોગોમાં હતો નથી. નથી એને ખાવાનો, પીવાનો, માનનો, મરવાનો, એને એક સંકલ્પ હોય, એને એક આલોચ રહે. આના જીવમાં રહેલું જગત સંપૂર્ણ નીકળીને, પંચવિષયના પાસ સંપૂર્ણ નીકળીને ધોવાઈને ત્યારે પ્રભુમય એનું જીવન બને, આટલો જ આલોચ અને સંકલ્પ સાથે જીવતા હોય. એટલે હું ચોક્કસ માનું છું, આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ એ પરિસ્થિતિ આપણા રૂડા માટે જ હોય છે.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.